આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોટાભાગના ઇજાગ્રસ્તો જોખમથી બહાર હોવાનું જણાવતા સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પત્ની લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા. અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. ઇઝરાયેલે ઇરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત સ્થળો અને વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ પર હુમલો કર્યો. ઇઝરાયેલે ઇરાન પર કરેલા હુમલાને પગલે ભૂરાજકીય તંગદિલીને પગલે સ્થાનિક શેરબજાર સહિત સમગ્ર એશિયન શેરબજારોમાં નોંધપાત્ર કડાકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ગુજરાતની અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાથી સમગ્ર રાષ્ટ્ર આઘાતમાં છે. તેમણે કહ્યું કે આટલા બધા લોકોના અચાનક હૃદયદ્રાવક મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ હોસ્પિટલની મુલાકાત લીધી અને ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશને મળ્યા, જે અકસ્માતમાં એકમાત્ર બચી ગયા હતા. વિશ્વાસે પ્રધાનમંત્રી સાથે અકસ્માત સંબંધિત પોતાના અનુભવો શેર કર્યા. શ્રી મોદીએ અકસ્માત સ્થળની પણ મુલાકાત લીધી અને ત્યાં બચાવ કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને અન્ય લોકોને મળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. બાદમાં પ્રધાનમંત્રીએ અમદાવાદમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારના સભ્યોને પણ મળ્યા. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પોસ્ટમોર્ટમ પછી તેમના પરિવારોને સોંપવામાં આવી રહ્યા છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી જનાર વ્યક્તિ રમેશ વિશ્વાસની આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી જુદા જુદા મેડિકલ ટેસ્ટ માટે કરવામાં આવ્યા હતા. વિશ્વાસને C7 વોર્ડમાંથી પ્રથમવાર બહાર કાઢવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમણે કંઈ પણ ન બોલવાની સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રમેશ વિશ્વાસ સાથે મુલાકાત કરી અને હાલચાલ પૂછ્યા હતા. અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરતા કપરાડા તાલુકાના કાકડકોપર ગામના વિદ્યાર્થી ઋષિત ચૌધરીનો અમદાવાદની વિમાન દુર્ઘટનામાં આબાદ બચાવ થયો છે. તેમના પિતા ઘનશ્યામભાઈએ વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમનો પુત્ર જમીને હોસ્ટેલની બહાર નીકળી ગયો હતો. 10 મિનિટ પછી વિમાન અતુલ્ય હોસ્ટેલમાં ધડાકાભેર સાથે તૂટી પડ્યું હતું અને તેમનો આબાદ બચાવ થયો હતો.
મારો છોકરો બીજી એમસીમાં ફર્સ્ટ ઇયરમાં હતો અને મેચમાં જમીને 10 મિનિટ પછી ત્યાં બ્લાસ્ટ થયો અને મારા દીકરાનો બચાવ થયો અને હાલમાં એક ઘરે બી આવી ગયો સવારે 7 વાગે અને હાલમાં એ સેફ છે.
અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્તોમાંથી મોટાભાગના લોકો જોખમથી બહાર છે. વર્તમાન સ્થિતિ અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ કહ્યું, આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલે સમગ્ર ઇમરજન્સીની સ્થિતિને કાબૂમાં લીધી. હાલમાં હોસ્પિટલમાં 32 ઇજાગ્રસ્તો દાખલ છે. હોસ્પિટલમાં સારવાર માટેની પૂરતી વ્યવસ્થા હોવાનું પણ શ્રી જોશીએ જણાવ્યું.
और मैं कहूंगा कि ये लोग अभी जो आज है कल जब दाखिल हुए थे उससे लेके आज बेटर भी है, इम्प्रूव हो रहे हैं एंड दे आर प्रोबेबली एक पेशेंट हमारा अभी ICU में है और बाकी के पेशेंट 6 पेशेंट बंस वार्ड में है जिनको थोड़ा बहुत बंस है, उसमें एक पेशेंट को ज्यादा बंस है. इस दोनों को छोड़ने के बाद बाकी सारे आउट ऑफ डेंजर है. हमारे पास पूरा बंस यूनिट है, एक प्लास्टिक सर्जरी डिपार्टमेंट है, बंस वार्ड है, तो पूरे इंतजाम है. कोई चिंता करने की जरूरत नहीं है. एक्सपीरियंस डॉक्टर है, सारी चीजें यहाँ अवेलेबल है एंड सारे लोग बहुत ही लगनी से जुड़ के काम कर रहे हैं और एक एक व्यक्ति को अच्छा करके यहाँ से विदाई करने की सोच रखते हैं.
રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત ભરૂચના રહેવાસી ભૂમિ ચૌહાણ માટે સાર્થક થઈ છે. કારણ કે ગઈકાલે અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તેમાં તેઓ લંડન જવાના હતા, પરંતુ અમદાવાદમાં ટ્રાફિક વધુ હોવાને કારણે તેઓ ફ્લાઇટના ચેક ઇન ગેટ પર 10 મિનિટ મોડા પહોંચ્યા હતા. તેના કારણે તેમને વિમાનમાં જવાની મંજૂરી અપાઈ ન હતી. તેઓ મોડા પહોંચ્યા એટલે તેમનો આબાદ બચાવ થયો છે. આ અંગે ભૂમિ ચૌહાણે પ્રતિક્રિયા આપી.
લેટ હોને કા રીઝન તો યહી થા કે અમદાવાદ કા થોડા ટ્રાફિક હમ લોગ ये सिटी एरिया में थोड़ा एंटर हो चुके थे तो उस वजह से थोड़ा हमको लेट हुआ था. जब पता चला तब हम ऑलमोस्ट एयरपोर्ट से तो घर के लिए निकल चुके थे और हम लोग गाड़ी में ही थे और तभी हमने न्यूज़ देखा कि ऐसा प्लेन क्रैश हुआ है. और एट द टाइम आई वॉज फीलिंग टोटली नम एंड एक तरह से थी कि मैं बच गई, लेकिन दूसरी साइड ये भी था कि ये जो इंसिडेंट हुआ है वो बहुत ही માટે થોડા ટેરિફાઈડ હે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટ ખાતે થશે. સ્વર્ગસ્થ રૂપાણીનો પુત્ર ઋષભ આવતીકાલે સવારે 4 વાગે સ્વદેશ પરત ફરે ત્યારબાદ તેમના ડીએનએ મેચ થયા બાદ સમગ્ર પરિવાર રાજકોટ આવશે. અમદાવાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આશરે 3 દિવસ બાદ સ્વર્ગસ્થ રૂપાણીની અંતિમ વિધિ થવાની શક્યતા છે. રાજકોટ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સ્વર્ગસ્થ રૂપાણીના પત્ની અંજલીબેન 2 દિવસ પહેલા જ લંડન ગયા હતા. વિમાન દુર્ઘટનાની જાણ થતાં તેઓ આજે સવારે અમદાવાદ પરત ફર્યા હતા. રાજકોટમાં રહેતા 73 વર્ષના મુક્તાબેન બચુભાઈ ડાંગર અને વરિષ્ઠ એડવોકેટ નરસિંહભાઈ સગપરિયા પણ આ વિમાનમાં સવાર હતા. મૃતકોના પરિવારજનો ડીએનએ ટેસ્ટ સહિતની અન્ય કાર્યવાહી માટે અમદાવાદ પહોંચી ગયા છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ગઈકાલે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે ત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ભાજપે કર્તવ્યનિષ્ઠ કાર્યકર ગુમાવ્યા છે. તેમના અવસાનથી ભાજપને બહુ મોટી ખોટ પડી છે. તેઓ ખૂબ સરળ સ્વભાવના હતા અને લોકોના હૃદયમાં વસ્યા હતા.
વિજયભાઈ રૂપાણી નિખાલસ સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા અને ખૂબ જ સાલસ અને સરળ વ્યક્તિ તરીકે એણે સમાજ સેવા કરી. વિજયભાઈને જવાથી અમારા ભાજપ પરિવારને તો ખોટ પડી જ છે, પણ સમગ્ર ગુજરાતના જનજીવનમાં એક મુઠ્ઠી ઉતરવા માનવી એક સરળ વ્યક્તિના જવાથી જનજીવનને મોટી ખોટ પડી છે. સ્વર્ગસ્થના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિરંતન શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. ઇઝરાયેલે ગઈકાલે રાત્રે ભારે હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત સ્થળો અને વરિષ્ઠ લશ્કરી અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ આ હુમલાને ઓપરેશન રાઇઝિંગ લાયન નામ આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ હુમલામાં નાતાન્ઝ પરમાણુ સંવર્ધન પ્લાન્ટ, પરમાણુ વૈજ્ઞાનિકો અને ઈરાનના બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ સાથે સંબંધિત સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલામાં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના વડા જનરલ હુસેન સલામી, ભૂતપૂર્વ પરમાણુ ઉર્જા સંગઠનના વડા ફેરેદ્દીન અબ્બાસી અને ઈરાનના સશસ્ત્ર દળોના વડા મોહમ્મદ બગીરી સહિત ઘણા લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલની કાર્યવાહી પર ઈરાનના સંભવિત પ્રતિભાવની આશંકા વચ્ચે પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ઇઝરાયેલે ઈરાન પર કરેલા હુમલાને પગલે એશિયામાં ભૂરાજકીય તંગદિલીને પગલે સ્થાનિક શેરબજાર સહિત સમગ્ર એશિયન શેરબજારોમાં નોંધપાત્ર કડાકો નોંધાયો છે. મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ પ્રારંભિક કારોબારમાં ઘટાડા સાથે ખુલ્યો. છેલ્લા અહેવાલ પ્રમાણે સેન્સેક્સ અંદાજે 650 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સ NSEનો નિફ્ટી અંદાજે 200 પોઈન્ટ ઘટ્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં ચીનના નાયબ વિદેશ મંત્રી સન વિડોંગ સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેઠક દરમિયાન બંને પક્ષો સંબંધોને ગાઢ બનાવવા માટે સંમત થયા હતા. વિદેશ સચિવે આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા માટે ચીનના સમર્થનની પ્રશંસા કરી હતી. બંને પક્ષોએ આર્થિક અને વેપાર ક્ષેત્રો સહિત અન્ય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. બંને દેશો વચ્ચે સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા માટે પણ સંમતિ સધાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોટાભાગના ઇજાગ્રસ્તો જોખમથી બહાર આવવાનું જણાવતા સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પત્ની લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા. અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. ઇઝરાયેલે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત સ્થળો અને વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ પર હુમલો કર્યો. ઇઝરાયેલે ઈરાન પર કરેલા હુમલાને પગલે ભૂરાજકીય તંગદિલીને પગલે સ્થાનિક શેરબજાર સહિત સમગ્ર એશિયન શેરબજારોમાં નોંધપાત્ર કડાકુ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2 વાગે અમદાવાદ વિમાન દુર્ઘટના અંગેનું વિશેષ બુલેટિન સાંભળી શકશો.